आचार्य जिन शासनों ने तिकरा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
पद्मनंदी पंचविंशति आलोचना। तो आपणे पद्मनंदी आलोचना गाथा 17 सुधी थयुं छे, 18मी गाथा थी लईए, बराबर छे? तो 18मी गाथा बोलो।
कानोति दुःखाञ्जनो धर्मस्य च शुभोपयोगहितः सौख्यं किमाप्याश्रये वन्दं जन्यमितं भव श्रयतया शुद्धोपयोगाकृतम् नित्यानन्दपदं तदत्र च भवना हरणं भगं प्रच।
अठारमी गाथाना अर्थमां अहींया कहे छे के अशुभ उपयोगथी पाप उत्पन्न थाय छे अने एनाथी प्राणी दुःख प्राप्त करे छे तथा शुभ उपयोगथी धर्म थाय छे अने एनाथी प्राणी कोई विशेष सुख प्राप्त करे छे। सुख अने दुःखनुं आ कलहकारी जोडुं संसारनी सहायथी चाले छे, परंतु एनाथी विपरीत शुद्ध उपयोग थी ते शाश्वत सुख स्थान अर्थात मोक्ष प्राप्त थाय छे। शुभ अने अशुभ उपयोग नी वात पहला करी, एने जोडू कयूं केवू कलहकारी जोडू कयूं प्रभु, एनाथी कलह थाय छे। सुख होय के दुख होय, ए सुख के दुख खरेखर सुख नथी के दुख नथी, बेमाथी एक पण साचा अर्थमां सुख पण नथी ने साचा अर्थमां दुख पण नथी। जो एवं होत तो बधाने थवू जोईए, मुनिओ पोते पोताना स्वरूपमां बिराजी गया छे त्यारे एमने आपणने जे सुख लागे छे के दुख लागे छे एमने तो कंई लागतुं नथी, एनो अर्थ छे के खरेखर सुख नथी ने दुख नथी, एटला माटे एने कलहकारी जोडुं कह्युं अने एने लीधे थईने संसार वधे छे बीजुं कंई थतुं नथी, एवा भावे रहेवामां आवे के मने आ पदार्थ मळ्यो ने मने सुख थयुं अथवा तो आ चाल्युं गयुं एटले मने दुख छे, એ ભાવ જે છે એ જ વિકારી ભાવ છે અને એ કર્મબંધનું કારણ છે, એનાથી સંસાર વધે છે। એટલે એવા અશુદ્ધ ભાવને બદલે શુદ્ધ ભાવ કરવા માટે થઈ અને વાત કરી કે શુદ્ધ ઉપયોગ થાય તો શુદ્ધ ભાવ છે। ઉપયોગ શું છે? ઉપયોગ એટલે લક્ષ, ઉપયોગ એટલે લક્ષ, જ્યાં લક્ષ જાય એનું જ્ઞાન થાય અને એવા ભાવ હોય, ભગવાનની પ્રતિમા છે એના તરફ લક્ષ જાય છે શુભ ભાવ થાય છે, પૂજાનો ભાવ થાય છે, નમસ્કારનો ભાવ થાય છે શુભ ભાવ છે, ધંધામાં લક્ષ જાય છે તો એના ધંધાના ભાવ થાય છે પાપના ભાવ થાય છે। એટલે શુભ કે અશુભ ભાવ ખરેખર બંને બાહ્ય ભાવ છે, એ અન્ય ભાવ છે, એ આત્માનો ભાવ નથી, એને લીધે થઈને બંધ પડે। શુભ ભાવ અને અશુભ ભાવ બંનેને લીધે થઈને બંધ પડે, પણ એનાથી બંનેથી જુદો એક શુદ્ધ ભાવ છે। એટલે શુદ્ધ ભાવ કઈ રીતે થાય? તો કે ઉપયોગ શુદ્ધ થાય તો શુદ્ધ ભાવ થાય। એટલે લક્ષ શુદ્ધ તરફ જવું જોઈએ, પોતાનું નિજ સ્વરૂપ છે તે શુદ્ધ છે અને એનું લક્ષ થાય એનું લક્ષ થતા એનો જયારે અનુભવ થાય ત્યારે એ ઉપયોગને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે. એ શુદ્ધ ઉપયોગ કહો કે સૂક્ષ્મ ઉપયોગ કહો. બેનશ્રી બેને ઘણી જગ્યાએ સૂક્ષ્મ શબ્દ વાપર્યો છે. શુદ્ધ ઉપયોગને બદલે સૂક્ષ્મ થયો, ઉપયોગ સૂક્ષ્મ થયો. સૂક્ષ્મ ઉપયોગ આત્મા સિવાય બીજે ક્યાંય થતો નથી. બાહ્યમાં ક્યાંય ઉપયોગ થાય એ ઉપયોગને સૂક્ષ્મ ઉપયોગ કહેવાય જ નહીં. શુભ ઉપયોગ થાય છે એ પણ કંઈ સૂક્ષ્મ કે શુદ્ધ ઉપયોગ નથી. એટલે શુદ્ધ ઉપયોગ જે છે એ શુદ્ધ ઉપયોગ થયો એનો અર્થ જ એ છે કે સ્વરૂપ તરફ દ્રષ્ટિ ગઈ છે અને ત્યાં એકાગ્રતા થઈ છે અને એ સહાનુભૂતિ થઈ છે એટલે એ શુદ્ધ ઉપયોગ છે. એટલે શુદ્ધ ઉપયોગથી શાશ્વત સુખનું સ્થાન અર્થાંત મોક્ષ પ્રાપ્ત થાય છે. કોઈને એમ થાય કે ઉપયોગથી કેમ કહ્યું, પણ એમાં એ ગર્ભિત છે કે ઉપયોગ થયો છે એટલે માત્ર લક્ષ થયું નથી. એ ઉપયોગ જે છે એ આગળ વધતા સ્થિરતા કરાવનારો ઉપયોગ થાય છે. પહેલા જે ઉપયોગ છે એ લક્ષ કરાવનારો ઉપયોગ છે, આત્માનું લક્ષ કરાવનારો ઉપયોગ છે. આત્માનું જ્ઞાન કરે છે, પોતે આત્મારૂપે પરિણમી જાય છે, એ જ ઉપયોગ પછી સ્થિરતાનો ઉપયોગ થઈ જાય છે. એ જ ઉપયોગ જે લક્ષ કરાવનારો ઉપયોગ હતો એ પછી સ્થિરતા કરાવનારો ઉપયોગ થાય છે. તો પછી સ્થિરતા થાય છે એટલે શ્રેણી ચડે છે, કેવળ જ્ઞાન થાય છે અને પછી મોક્ષ થાય છે. એટલે શુદ્ધ ઉપયોગથી શાશ્વત સુખનું સ્થાન મોક્ષની પ્રાપ્તિ થાય છે. હે અરિહંતજીન, આ પદ મોક્ષપદ, આ પદ એટલે મોક્ષપદ માં તો આપ સ્થિત છો અને હું તે પદમાં અર્થાંત સાતા અસાતા વેદનીય જનિત ક્ષણિક સુખ દુઃખના સ્થાનભૂત સંસારમાં સ્થિત છું. પ્રભુ આપ તો શાશ્વત સુખમાં છો અને હું સાતા અસાતા વેદનીય જનિત ક્ષણિક સુખ દુઃખના સ્થાનભૂત સંસારમાં છું. સંસારમાં છું એમ નહીં, પણ સંસાર કેવો છે એનું પણ વર્ણન આપી દીધું. સંસારમાં અહીંયા મોક્ષની સાથે વાત કરવી છે ને, એટલે મોક્ષ પદમાં સુખ છે તો અહીંયા સંસારમાં શું છે? સંસારની અંદર ક્ષણિક સુખ અને દુઃખના આભાસ છે. સંસારિક સુખો છે એ સાચા અર્થમાં સુખ નથી, કેમ કે એ દુઃખ ગર્ભિત છે. સંસારમાં જે વસ્તુનું સુખ આપણે માનીએ છીએ એ બધાની પહેલા એમાં અપેક્ષા રહી છે. આપણે નક્કી કરીએ છીએ કે આનાથી મને સુખ થાય. મેં પહેલા નક્કી નિર્ણય કર્યો હોય કે હવે મને i7 પ્રોસેસર વાળું અને 300 GB હાર્ડ ડ્રાઈવ વાળું મને આવું કોમ્પ્યુટર મળે, પહેલાથી એ નક્કી કરું છું એ સારું છે, ઇષ્ટ બુદ્ધિ કરું છું, અને પછી જયારે મને મળે છે તો એનો આનંદ થાય છે કે હા આવી ગયું. હવે એવું નક્કી નથી કર્યું, એ સારું છે એની જેને ખબર જ નથી પડતી એને એનું સુખ લાગતું નથી. આપણે એમ કહીએ કે BMW કાર સારી છે ને મારે લેવી છે, 6 મહિનાથી માથાકૂટ કરતા હોઈએ, બધે પ્રાઇસ જોઈએ, બધું કરીએ અને મેળ ન ખાતો, અને પછી આપણી પ્રાઇસમાં મળી જાય ત્યારે ખુશ થઈ જઈએ કે હા BMW મળી ગઈ, BMW અમારે આવી ગઈ. 5 જણને ફોન કરીએ, સુખી અમારે BMW આવી ગયો, અને કોઈ પછી પૂછે નહીં તમને કે કેવા કલરની છે, તમને શું થાય? ખૂબ આપણે કાઠિયાવાડી ભાષામાં કહીએ કે મોટે ઉપાડે લીધી હોય અને કોઈ તમારી કાર તરફ જુએ નહીં, માર્ક પણ ન કરે, અહીંયા લઈને આવ્યો હોય જૈન સેન્ટરમાં, તો તમને કેમ થાય? કારણ કોઈએ પૂછ્યું નહીં, પછી કેવું પડે કે આ કાર નવી લીધી, કેવું પડે, એમ આડકતરી રીતે જણાવવું પડે. સુખ શેનું છે? સુખ તો આપણે મનમાં નક્કી કરીએ છીએ એનું સુખ છે. એની એ જ વસ્તુ BMW લઈને અહીંથી નીકળ્યા હોઈએ અને પછી બગડી હોય ત્યારે દુઃખનું કારણ થઈ જાય. વસ્તુમાં સુખ ક્યાં છે? કોઈ પણ સુખ છે એ દુઃખ ગર્ભિત છે. ભૂખ ન લાગી હોય અને તમને પછી ગમે તેવું ખાવાનું આપવામાં આવે, પેટ ભરીને બરાબર જમાવીને બેઠા છો અને પછી તમને આપવામાં આવે, તો પછી એનું સુખ એટલું નથી લાગતું. ખરેખર તો એવું થાય છે, એક દાખલો આપું કે તમે જમવા જાઓ છો, તમને ભાવતું ભોજન છે, ગુલાબજાંબુ બહુ ભાવે છે, ગુલાબજાંબુ પીરસી દીધા, તમે 5 ગુલાબજાંબુ ખાઓ ત્યાં સુધી તો બહુ મજા, ખૂબ રસપૂર્વક ખાઓ છો. પછી પાછો આગ્રહ કરે છે અને બીજા 2 આપી જાય છે તો પણ મજા આવે છે. પણ પછી બીજા બેનને ઉત્સાહ આવે છે, કહો તમને ભાવે છે ને તો લો ને બીજા 2 વધારે, એમ પછી તમને એમ થાય કે હવે નથી ખાવા, એમ જરા એમ થાય કે હવે બહુ નહીં. ત્યાં એમને હસબન્ડ આવીને કે અરે એમ ચાલતું છે, મારા હાથના તો 2 લેવા જ પડે. એટલે પાછું કે હવે ના આપતા, બસ આ છેલ્લા. તમને મનમાં એમ થાય કે હવે ખરેખર હવે ના આપે તો સારું, કેમ કે આટલા મોટા મોટા ગુલાબજાંબુ તમે 11 ખાઈ ગયા અને તમને પછી નથી એટલી મજા આવતી, બીજું પાછું સાથે ખાધું હોય ને. એટલે ત્યાં હવે એમના પિતાશ્રી આવે અને પછી વડીલ છે અને એ કહે કે ભાઈ તું આવ્યો જમવા, બહુ સારું, લે એને ગુલાબજાંબુ આપ કે હવે બહુને કે છે ને કે હું કહું છું ને તું મૂક, પેલા ના પાડે કે આ પાડે, એનું નહીં સાંભળ, તું આપ અને પરાણે તમને ત્રણ ગુલાબજાંબુ આપે. તમારે પછી વડીલ છે ને આમ, અરે આ તો ત્રાસ થઈ ગયો મનમાં એમ થાય. અને પછી કોઈક આવે અને એમ કે એક હવે મારા હાથે સીધું મોઢામાં લઈ લો, ત્યારે તમારી દશા કેવી થઈ જાય? દુઃખ દુઃખ દુઃખ. એનું એ જ ગુલાબજાંબુ હોય જે પેલા જે 15 મિનિટ પહેલા બહુ આનંદ આપતું હતું, સુખ આપતું હતું, એ મુશ્કેલીમાં મૂકી દે. એનું એ જ ગુલાબજાંબુ. એટલે વસ્તુમાં સુખ નથી. અને એ મહાપુરુષોએ કહ્યું છે કે વસ્તુમાં સુખ હોય તો કાયમ સુખ આપે, એક સરખું સુખ આપે, એવું તો બનતું નથી. દરેક પદાર્થમાં તમે પહેલા ઈચ્છા કરો, આસક્તિ કરો ને પછી મળે એનું સુખ છે. અને એ લાંબો ટાઈમ ટકતું નથી. એ તમે BMW લાવીને એ પહેલા 15 દિવસ જેટલો આનંદ આપે છે ને, પછી તમે 1.5 વર્ષ પછી જુઓ તો કેટલા લીસોટા પડી ગયા હોય, કંઈ થાય નહીં તમને. પહેલા જો એ પહેલા 15 દિવસમાં એક જરાક આમ સ્કેચ પડ્યો હોય ને તમે દુઃખી દુઃખી થઈ જાઓ. પહેલા ખૂબ આનંદ હોય એનો, એ જ બધા ગેઝેટ છે, બધું છે. 1.5 વર્ષ 2 વર્ષને અંતે પછી કંઈ નથી લાગતું એનું. ઠીક છે ભાઈ, હવે છે BMW છે, કેમ આનંદ નથી આપતી? પહેલા તો તમે બહુ આમ કહેતા હતા આમાં આ ફીચર છે ને આ ફીચર છે ને, હવે તો કંઈ બોલતા નથી. તમે કેમ આનંદ નથી આવતો એમાંથી? પાછું લક્ષ કેમ બીજે જાય છે? બીજું સુખ શોધવા માટે જાય છે. હવે બીજી વસ્તુમાં સુખ, ત્રીજી વસ્તુમાં સુખ, એટલે એમાં તૃપ્તિ થતી જ નથી. સુખ હોય તો તમે તૃપ્ત થાઓ, કૃત્ય કૃત્ય થાઓ, ક્યાંય કૃત્ય કૃત્ય તો ભાવ થતો જ નથી, તૃપ્તિ તો થતી જ નથી. આસક્તિ તો ઉભી ને ઉભી જ રહે છે, એટલે એ સુખ નથી. એ આસક્તિ જે છે એની એની ક્યારેક કોઈક રીતે પૂર્તિ થાય છે થોડા અંશે, એટલે સુખ માની લે છે. આ દુઃખનું પણ એવું જ છે. એટલે એ બધું ક્ષણિક છે અને એ વાત સાચી છે. એટલે શાશ્વત સુખની જે વાત કરી છે, હવે આ બાદ સુખની વાત કરી છે, જે મોક્ષની વાત કરી છે, એમાં કહે છે કે પ્રભુ આપ તો એમાં સ્થિત છો ને અમે તો અહીંયા સંસારમાં આ બધામાં પડ્યા છીએ. હવે આગળની ગાથામાં વાત આગળ લેશે, બહુ સરસ લેશે. તો એ વાત કરી અને જો આપણને ક્યાં લઈ જાય છે આલોચનામાં, આપણે 19મી ગાથા બોલીએ.
કર્મ સ્પર્શ શરીર ગંધ ગણના વ્યવહાર વ્યવહાર વર્ણ નોજિતમ સ્વચ્છ જ્ઞાન દગેકમૂર્તિ તદહં જ્યોતિ પરમ ના પરમ.
19મી ગાથાના અર્થમાં કહે છે કે જે ઉત્કૃષ્ટ જ્યોતિ ચૈતન્ય ન તો અંદર સ્થિત છે અને ન બહાર સ્થિત છે, જે દિશા વિશેષમાં સ્થિત નથી, જે ન સ્થૂળ છે ન સૂક્ષ્મ છે, જે ન પુરુષ છે ન સ્ત્રી છે અને ન નપુસંક છે, જે ન ગુરુતાને પ્રાપ્ત છે અને ન લઘુતાને પ્રાપ્ત છે, જે કર્મ સ્પર્શ શરીર ગંધ ગણના શબ્દ અને વર્ણ રહિત છે, તથા જે નિર્મળ જ્ઞાન અને દર્શનની મૂર્તિ છે, તે જ ઉત્કૃષ્ટ જ્યોતિ સ્વરૂપ હું છું. એનાથી ભિન્ન બીજું કોઈ પણ સ્વરૂપ મારું નથી. આત્માનું સ્વરૂપ અત્યારે પહેલા તો દર્શાવ્યું, કેમ કે મોક્ષ માર્ગ સુધી, મોક્ષમાં પ્રભુ આપ સિદ્ધ છો ત્યાં સુધી લઈ જવા છે ને, તો શુદ્ધ સ્વરૂપે આપ પરિણમી ગયા છો અને મારું પણ એવું સ્વરૂપ છે એમ આચાર્ય ભગવાન આપણને ત્યાં સુધી પહેલા લઈ જાય છે કે હું આવો છું એવો નિર્ણય પહેલા કર્યો. અને પછી એવા એવા ભાવે જયારે પોતે પર્યાયમાં રહી જાય એટલે મોક્ષ છે. એટલે પહેલા જે વાત કરી, આપ તો મોક્ષમાં છો, આપ મોક્ષના સુખમાં છો અને પોતે સંસારમાં છે, એ દશાને પોતે પહેલા સ્વીકારી અને હવે આગળ કહે છે કે હું ખરેખર શું છું, ખરેખર સંસારી નથી, ખરેખર તો હું આ છું. એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ આમાં તો વર્ણન કરવામાં આવ્યું. વિશેષ અર્થ અહીંયા આપ્યો છે, એ પણ આપણે સાથે લઈએ. એ કહે છે કે અભિપ્રાય એ છે કે ભેદબુદ્ધિ રહે ત્યાં સુધી શરીર અને સ્વ અને પરની કલ્પના થાય છે. અંદર બહાર સ્થૂળ સૂક્ષ્મ તથા પુરુષ સ્ત્રી આદિ ઉપરયુક્ત બધા વિકલ્પ એક તે શરીરના આશ્રય જ થયા કરે છે. એ આ મારું શરીર ને આ બીજાનું શરીરને આ બહારની વસ્તુને આ પુરુષને આ સ્ત્રીને આ બધું જે છે એ બધા વિકલ્પ જે થયા કરે છે એ ખરેખર એ બધા વિકલ્પો એક શરીરના આશ્રય જ થયા કરે છે. પણ જયારે તે ભેદ બુદ્ધિ નષ્ટ થઈ જાય એટલે એ બધું જુદું જુદું કરવાની બુદ્ધિ, ભેદ બુદ્ધિ એટલે પેલું આત્માને અને પરને જુદા પાડવાની એ વાત અહીંયા નથી કરી, એ પ્રકારની ભેદ બુદ્ધિ એનો અર્થ અહીંયા નથી લીધો એવો. તો તે ભેદ બુદ્ધિ નષ્ટ થઈ જાય છે અને અભેદ બુદ્ધિ પ્રગટ થઈ જાય છે ત્યારે તે સમસ્ત ભેદ વ્યવહાર પણ તેની સાથે જ નષ્ટ થઈ જાય છે. એટલે એ એવું કંઈ બહારમાં જે ભેદ કરીને જે જોતો હતો એવા કોઈ ભેદ છે જ નહીં, બધું જે દેખાય છે જે ઇન્દ્રિય દ્વારા જ્ઞાન થાય છે એ બધું પૂતગળ છે, એ બધું પૂતગળ છે. કેમ કે આત્મા તો અતિન્દ્રિયપણે જ જણાય, ઇન્દ્રિય દ્વારા જણાતો નથી. એટલે જે કંઈ ઇન્દ્રિય દ્વારા જે કંઈ ભેદ કરીને જે જુએ છે એ બધું પૂતગળ છે, એમાં એ આત્મા નથી. સામે જીવ દેખાતો નથી પણ એ જીવની પર્યાય અને પર્યાયને રૂપ અનુરૂપ જે શરીર છે એ શરીર દેખાય છે, બીજા જીવ દેખાતા નથી. કંઈ આપણને જે દેખાય છે તો એ જે પર્યાયમાં છે એ પર્યાયને અનુરૂપ એનું શરીર છે. સાપની પર્યાયમાં છે તો સાપનું શરીર છે, કાચબાની પર્યાયમાં છે તો કાચબાનું શરીર છે, માછલીની પર્યાયમાં છે તો માછલીનું શરીર છે. એમ જે દેખાય છે એ તો એનું શરીર એટલે પૂતગળ દેખાય છે, જીવ નથી દેખાતો. આત્મા ક્યાં દેખાય છે? એટલે ઇન્દ્રિય દ્વારા જે કંઈ દેખાય છે એ બધું પૂતગળ છે, અતિન્દ્રિયપણે જે જણાય છે એ જ ભગવાન આત્મા છે. એટલે અહીંયા એ બધી ભેદની બુદ્ધિ જુદું જુદું પાડવું, આ એક ઇન્દ્રિયના, બે ઇન્દ્રિયના, ચાર ઇન્દ્રિયવાળો ને આ આવો ને આ તેવો, એ બધા ભેદને તું છોડ, એ બધો વ્યવહાર છે. એમાં માત્ર દ્રવ્ય તરીકે જુએ તો એક આત્મા જ છે જે આ ઇન્દ્રિય દ્વારા દેખાતો નથી. એટલે એવા એ ભેદ બુદ્ધિ છોડવાની વાત છે, પેલી ભેદ જ્ઞાનની વાત નથી, સ્વથી પરને એની વાત અહીંયા નથી લીધી. આ ભેદ બુદ્ધિની કહ્યું ને, ભેદ બુદ્ધિ છોડવાની વાત છે, ભેદ જ્ઞાનની વાત નથી. અહીં કોઈને એમ થાય કે આપણે ભેદ જ્ઞાન તો કરવાનું, પણ અહીંયા શું શબ્દ વાપર્યા છે, આ ભેદ બુદ્ધિ, આવી ભેદ બુદ્ધિ બાહ્યમાં કરીએ છીએ ને એની વાત છે. એ ભેદ બુદ્ધિ નષ્ટ થઈ જાય છે અને અભેદ બુદ્ધિ પ્રગટ થઈ જાય છે ત્યારે તે સમસ્ત ભેદ વ્યવહાર પણ તેની સાથે નષ્ટ થઈ જાય છે. તે વખતે અખંડ ચિત્તપિંડ સ્વરૂપ એકમાત્ર આત્મજ્યોતિનો જ પ્રતિભાસ થાય છે. બહારમાં ભેદ પાડે ને ત્યાં સુધી વિકલ્પ રહે, ટૂંકમાં કહેવાનો આશય એ છે. બહારમાં ભેદ પાડવાની દ્રષ્ટિ છે ને ત્યાં સુધી વિકલ્પમાં જવાય, પણ એક વખત ગોટો વાળીને મૂકી દીધું કે આ બધું પર પતી ગઈ વાત. ભેદ પાડીએ છીએ ને આપણે કે આ છે ને આ છે ને આ છે ને આ છે ને, એ બધો ગોટો વાળીને મૂકી દઈએ, બધું પર મૂકી દો, ચલો હવે શાંતિ થઈ ગઈ ને. એટલે એમ કે છે કે એ બધું વ્યવહારમાં ગયું, એ બધું ભેદની દ્રષ્ટિ હતી ને, ભેદ કરીને એના મૂલ્યાંકનો કરવા ને એમાં સારું ને ખોટું ને આ ને તે ને બધી પંચાયતો બધી હતી ને, એ બધી પિંડલું વાળીને મૂકી દીધું. એ બધું કે વ્યવહાર છે એને તું એક બાજુ મૂક, માત્ર એક પોતાની આત્મજ્યોતિ એનો પ્રતિભાસ, એટલે એ સિવાય જે હું છું એ જો. એટલે શરીર આ તે બધું વિકલ્પો કાઢી નાખ્યા માંથી. ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન થાય, જે ક્ષયોપશમિક જ્ઞાન જે છે, એ જ્ઞાન જે છે એ છે આત્માનું, છતાં પણ એને પણ કાઢી નાખ્યું, એ નહીં. આપણી ગાથા લીધી ને, ઇન્દ્રિયો પણ નહીં, એટલે ઇન્દ્રિયોમાં ત્રણેને લીધા, એને પણ કાઢી નાખ્યું. એના સિવાય જે બાકી રહ્યું એ શું છે? તો કે જ્ઞાન સ્વરૂપ જે છે એ ભગવાન આત્મા છે, એ આત્મજ્યોતિ. માત્ર જ્ઞાન રહ્યું એ, અને એમ પ્રતિભાસ કરવાનો છે. આત્માનો પ્રતિભાસ કરીશું તો આકાર નથી જણાવવાનો, આકાર નથી ખ્યાલ આવતો. પોતે જ્ઞાન સ્વરૂપ છે એનો અનુભવ જે થાય છે એ બધાથી જુદો પોતે અનુભવાય છે, એવો એ આત્મા એ પ્રતિભાસ છે, એ પ્રતીતિ છે. એમાં જ્ઞાન તો પછી વાત છે, બંને હોય છે સાથે, છતાંય પહેલો જે પ્રતિભાસ છે એ અનુભવ રૂપ છે, અને એ અનુભવ થાય છે ત્યારે અપૂર્વ અલૌકિક એવો ક્ષણિક આનંદ અનુભવાય છે, અને એ અનુભવનો વિષય છે. એમાં પ્રત્યક્ષપણું છે, એમાં પરોક્ષપણું નથી, એમાં પ્રત્યક્ષપણું છે. એટલો ભાગ પ્રત્યક્ષ છે, જે પ્રતિભાસનો ભાગ છે એટલો પ્રત્યક્ષ છે, કેમ કે એ અનુભવમાં આવે છે. અને પછી જ્ઞાન છે એમાં પરોક્ષપણું છે, દ્રવ્ય સ્રોત દ્વારા આપણે જે સાંભળ્યું છે, ઉપદેશ દ્વારા જે સાંભળ્યું છે, જે વાંચીને ગ્રહણ કર્યું છે, એ બધા સાથે આપણે અનુમાન પણ ભેગું આવે છે, અને આત્માનું જ્ઞાન થયું છે એટલે એમ આખું જ્ઞાન છે, એટલે એમાં પરોક્ષપણું છે. પણ જે અનુભવ છે એ પ્રત્યક્ષ છે, એટલે સમ્યક દર્શન. બહુ પહેલા તમે પ્રશ્ન કર્યો હતો, પ્રવચન સારના સ્વાધ્યાયમાં આપણે એ વાત થઈ હતી, પણ આટલી બધી ડિટેલમાં નહોતી વાત થઈ. મેં કીધું ના, એ એમ નથી, પણ એમાં જ્ઞાન છે ને એ આપણું જ્ઞાન છે એ પ્રત્યક્ષ નથી. એમાં પ્રત્યક્ષપણું થોડું છે પણ એમાં અનુમાન પણ સાથે છે, બધું છે, એટલે એને પ્રત્યક્ષ નથી કર્યું. પણ અનુભવ તો પ્રત્યક્ષ જ છે, કેમ કે અનુભવ આત્મા અનુભવે છે. છતાંય પંડિતજી કેટલાક પંડિતો જુદી રીતે વાત કરે કે ના, કંઈ પ્રત્યક્ષ હોતો જ નથી, અનુભવ પ્રત્યક્ષ છે જ નહીં, એમ નથી. અનુભવ તો પ્રત્યક્ષ છે, છે, છે ને છે. બેનશ્રીબેને કહ્યું છે એમ પણ છે, એમને અનુભવ્યું છે વારંવાર. ગુરુદેવે પણ અનુભવ્યું પછી વાત કરી છે કે તું તારા અંદરમાં જાને અનુભવને. એ તો એવી સહજતાથી કહે છે કે જાણે આપણે અહીંયાથી જાણે નીકળીને બહાર અહીંયા જવું હોય એવી સહજતાથી કહે છે. એટલે એમણે કેટલી વાર અનુભવ્યો હશે આત્માને, અનુભવ્યો હશે ત્યારે, એમાં કોઈ શંકા કે સંશયની તો વાત જ નથી, એટલું બધું જોરપૂર્વક કહે છે. એટલે એ અનુભવ છે, છે ને છે. એ પંડિતો ભલે ત્યાં જતા હતા, પહેલા બધી વાત હતી, ગુરુદેવે પણ એમને એડમાયર કર્યા હતા, પણ એ પંડિતો અત્યારે જે વર્તમાનમાં એવી વાત તમને સાંભળવામાં આવી, એ વાત કરતા હતા કે અનુભવ જેવી વાત નહીં હોતી, એ ક્યાં હોતા, એમ કરીને મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી સાધ્યા કરાવતા હતા. ના, એમ નથી, અનુભવ છે, છે ને છે, ને પ્રત્યક્ષ છે, આત્માને અનુભવ થાય છે. એટલે ત્રણ ભાગ પાડીએ છીએ કે પહેલું દર્શન તે સામાન્ય અવલોકન પ્રતિભાસ આ એ, અને પછી તે જ્ઞાન, અને એ બે જ્ઞાન થયા પછીથી શ્રદ્ધા થાય છે, એને પણ દર્શન કહીએ છીએ. ગુરુદેવે બહુ સ્પષ્ટતા કરી છે કે જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી શ્રદ્ધા ક્યાંથી થાય? જ્ઞાન હોય તો શ્રદ્ધા, ને શ્રદ્ધા કેવી રીતે થાય? જ્ઞાન વિનાની શ્રદ્ધા હોય નહીં. અને પેલા દર્શન જ્ઞાન ને તો અવિનાભાવી સંબંધ છે, બંને સાથે જ હોય છે. અને એ દર્શન જ્ઞાન થયું પછી જે શ્રદ્ધા થઈ એ સાચી સમ્યક શ્રદ્ધા છે, એને આપણે સંકિત કહીએ, સમ્યક દર્શન કહીએ. પણ ખરેખર તો એ ત્રણેય છે, બધું ભેગું છે. અને એનું રિઝલ્ટ તરીકે શું, પેલું કર્મ જાય છે, અનંતાનુબંધી કસાય જાય છે, એ રિઝલ્ટ છે. આખું વસ્તુનું સ્વરૂપ આમ છે. એટલે એકલી કર્મ અપેક્ષાએ કહી દે કે ના, દર્શન મુનિએ જાય એટલે સમ્યક થઈ, એમેય નથી. એ તો તમે બહારની વાત કરી, અને એમાં એકલું દર્શન મુનિએ ક્યાં જાય છે? 41 પ્રકૃતિ જાય છે ટોટલ, 41 પ્રકૃતિ બીજી જાય. કેમ કે જ્ઞાનાવર્ણીયનો પણ ક્ષયોપશમ થાય ને તો જ્ઞાન થાય ને, એમને થોડું જ્ઞાન થાય છે. એવી દશા થવી જોઈએ ને, પછી શ્રદ્ધા તો આવી. એટલે એ અનુભવ સુધી તમે પહોંચો તો તમે કેટલા બધા સ્પષ્ટ હો તમારા જ્ઞાનમાં, કેટલા બધા સ્પષ્ટ હો, સંશય ન હોય, વિકલ્પ ન હોય, એટલું તમને એવું સ્પષ્ટ જ્ઞાન હોય આત્મા વિશે, કેટલા બધા તમે સ્પષ્ટ હો. હજી વિચાર આમ થતો હોય, હજી ગોળગોળ ગોળગોળ હોય તો નહીં જવાય અંદરમાં. દ્રવ્યશ્રુતનો એટલો અભ્યાસ ને બધી સ્પષ્ટતાઓ થઈ હશે તો અંતરમાં જવાય. એકલા વિકલ્પ નહીં, સ્વરૂપમાં પણ તમને અંતરમાં એવું સ્પષ્ટતા હોવી જોઈએ ને કે આમ જ આવું જ સ્વરૂપ, એમ એટલું બધું બરાબર બરાબર બેસી ગયું છે તો પછી એના તરફ લક્ષ થાય છે. એટલે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કર્યા વગર કઈ ધ્યાન થાય જ નહીં. દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરવો જોઈએ પૂરેપૂરો, અને નિર્વિકલતાનો પણ અભ્યાસ કરવો જોઈએ, ટેવ પાડવી જોઈએ, ને પછી થાય. એમને કેવી રીતે થાય? સમ્યક દર્શન એક વખતમાં આમ થઈ જાય એમ ન હોય, તો પૂર્વથી કોઈ લઈને આવ્યો એની વાત જુદી છે. નિસર્ગ જ કોને થાય, તો પૂર્વનું લઈને આવેલો એને, બાકી કઈ થાય નહીં. એટલે રસ્તો શું, તો કે આ જ કર્યા કરો. આજે આવ્યું ને આપણે તપ તરીકે લીધું ને આજે સ્વાધ્યાય, અને એ કરતા 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 તમે કોક વખત અંદરમાં ઉતરી જશો ઊંડા, અને પછી એ જ ચાલ્યા કરશે રટણ, અને બીજે દિવસે સવારના પહોરમાં શાંત ચિત્તે બેસી જશો ને થઈ જશે. 2-4 દિવસથી જ રોજ એ અભ્યાસ ચાલતો હતો, એ સ્વાધ્યાય ચાલતો હતો, ને બીજી વાત જ મગજમાં નહોતી આવતી, ને એવી તમારી જયારે દશા થઈ ગયો, ને એમાં 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 છો, ત્યાર પછીથી એક દિવસ એવો આવશે થઈ જશે. એટલે આ જ કરવાનું છે, બીજું કઈ કરવાનું નથી. ભાવ સહિત એ જ ભાવમાં રહેવું છે ને, એટલે બીજા કોઈ આપણને ડિસ્ટર્બ કરે એ ગમે નહીં, બીજી વાતમાં પડવું ગમે નહીં, એવી દશા થઈ જાય ત્યારે એમ. એ સિવાય બીજું કંઈ જોઈતું જ નથી. બેનશ્રીબેને તો ઘણું કહ્યું છે, સાનુભૂતિ દર્શનમાં પણ કહ્યું છે, વચનામૃતમાં પણ કહ્યું છે, એમ કે હજી તને લગ્ન લાગી નથી એટલે નથી થતું. કોઈ પૂછે ને ત્યારે, હજી તને એવું અંદરમાંથી લગ્ન નથી લાગી એટલે તને સમ્યક દર્શન નથી થતું. સમ્યક દર્શન થવા માટે એવી લગ્ન હોય ને, એના કંઈ ભાગ પાડે કે ચલો આટલા 4 કલાક હવે ધંધો, પછી આ આ તો શું થયું, ક્યાં લગ્ન લાગી જ છે. ખાવું પીવું ઉઠવું બેસવું કંઈ ક્યાંય ચિત્ત નથી લાગતું. તમે એને પૂછો કે શું સવારે નાસ્તો કર્યો તો એ યાદ ન હોય, એમાં ને એમાં જ હોય. ગુરુદેવનું કેવું હતું, ગુરુદેવને તમે હારદાન મેં આપ્યું છે, મને યાદ છે. ગિરીશભાઈ હારદાન આપવા હું ગયો, મને યાદ છે, ઘણા વર્ષો પહેલાની વાત છે. હું જયારે કોલેજમાં ભણતો હતો, એમબીબીએસમાં, ફર્સ્ટ એમબીબીએસમાં કેમ હતો, અને ત્યાં સોનગઢ જવાનું થયું તો મને મારા ફાધરે કહ્યું કે તું આહાર દાન આપવા જા. ખબર નહીં એમને કંઈક વિકલ્પ આવ્યો કે ભલે જાય, ગુરુદેવ પાસે જશે ને એટલે માટે ગોઠવ્યું. ને પછી હું ગયો તો એમને ગુરુદેવ જ્યાં બિરાજતા હતા ત્યાંથી એમની સાથે આપણે જ્યાં આહાર લેતા હતા ત્યાં એમની સાથે જવાનું, પછી ત્યાં એમને પગ ધોવડાવવાના, પછી ગુરુદેવ બિરાજે, પછી એ આહાર લે. આટલી વાત. પણ મારું કોન્સ્ટન્ટ ઓબ્ઝર્વેશન હતું કે ગુરુદેવ ત્યાંથી નીકળ્યા ત્યાંથી એમની સાથે કોણ હતું મને યાદ નથી, હિંમતભાઈ હતા કે ચંદુભાઈ હતા, કોઈકની સાથે હતા. એ ધર્મની વાત જે કરતા હતા, ઊંડી કંઈક વાત ચર્ચા કરતા હતા, બસ ગુરુદેવ કંઈક બોલતા હતા ને એ જ વાત ચાલતી હતી. છેક ત્યાં ગયા ગુરુદેવ તે તરફ લક્ષ નહીં, એ આહાર માટે બેઠા છે ત્યારે પણ એ વાત ચાલે છે, ત્યાં એમનું લક્ષ નથી. ત્યાં સુધી તો વાત બરાબર છે. પણ હવે એમાં પછી એમ કહ્યું કે લો હવે તમે આપો આહારદાન આપવા માટે. હું કહ્યું તો આ રોટલી તમે આપો, બ્રહ્મચારી બહેનોએ બનાવી, મેં પણ એક પીરસી. પછી આપણે બાજુમાં ઉભા રહ્યા, એકાદ બીજું કંઈક પુરુષવાનું કોઈ કે કહ્યું બીજું કંઈ. પણ ગુરુદેવ જે રીતે આહાર લેતા હતા તો એમ નહીં આપણે તો શું કરીએ કે રોટલીની સાથે આમ શાકનું ને પછી ઉપર દાળ પીએ ને આમ ટેસ્ટથી ખાઈએ, નહીં આમ સ્વાદ કરીને ખાઈએ, એવું કંઈ મળે નહીં. ગુરુદેવ કંઈ એવું કંઈ નહીં, આ બધું લઈને કરીને છેલ્લે દાળ ભાત અને દૂધ બધું ભેગું કરીને ખાઈ ગયા. ત્યારે મને તો એવું કરે દાળ ભાતની અંદર દૂધ બધું ભેગું આમ કરીને એમ ખાઈ લીધું, કોઈ સ્વાદ વાદની કોઈ પડી જ નથી. એ તો સાદું કર્યું, બધું જમવાનું સાદું પણ બધું ભેગું આમ, કોઈ સ્વાદનો વિચાર નહીં. તમે શાક દાળ ભાત ને દૂધ ભેગા કરો તો તમે કહો ને આવું તો ગોળે ના ઉતરે, ખરી વાત કે નહીં? આપણે તો એમ કહીને ઉભા રહીએ, અહીંયા તો બધું ભેગું કરીને ખાઈ ગયા, કોઈ દ્રષ્ટિ જ નહીં, કોઈ રસ નહીં, બસ વાત એક જ ચાલે, અંતરમાં એ જ વાત ચાલે, એમની સાથે એ જ વાત કરે. અને એમના મુખ પર ભાવ પણ એવા કે એના મનમાં એટલા અંદરમાં ઉતરી ગયા છે. એટલે એ ચંદુભાઈને કે એમને કહેતા હતા જે રીતે, એ રીતે આપણને થાય કે તો ત્યાં છે, અહીંયા તો કંઈ ધ્યાન નથી આપતા. આપણો છોકરો આ રીતે ખાવા બેઠો તો આપણે એને કહીએ અત્યારે ધ્યાન ક્યાં છે, શું કરે તું, આ રમત નથી કરવાની, અહીંયા ખાવા ખાવા ફરકી રીતે આપણે નહીં કહીએ. એવું આપણને કહેવાનું મન થઈ જાય કે તમે શું કરો કરો છો, શું આ એવી લગ્ન લાગેલી અંદરમાં અંદરમાં. ખાતા પીતા ઉઠતા બેસતા જ્યાં જતા હોય આટા મારતો કેવું હોય, અંતરમાં જ અંતરમાં જ રહે. હવે એવી લગ્ન લાગે તો પછી સમ્યક દર્શન થાય, એમ નથી થતું. ભાઈ આ પ્રશ્ન પૂછ્યો તો શું નામ ભૂલી ગયો આપણે એ દિવસે, પણ એ દિવસે વધારે વિસ્તાર નહોતો થયો. આપણે રજનીભાઈ આપણા ત્રણ દિવસ પહેલા આવ્યા હતા ને દિવસે પૂછે કે કેમ સમ્યક દર્શન થતું નથી, એ તો વાત જુદી છે. આપણે અહીંયા આપણી વાત કરીએ, અહીંયા આ તો વાત નીકળી એટલે તો અહીંયા એ કહે છે કે આ બધું કંઈ નહીં, બધી ભેદ બુદ્ધિ ચાલી ગઈ એટલે બધું વ્યવહાર કરીને કાઢી નાખ્યું અને પોતે ભગવાન આત્મા જે છે એવો પ્રતિભાસ થયો. તો પ્રતિભાસ થાય છે અને એવો પ્રતિભાસ થાય છે એ દશા જે છે ને એ ત્યારે સમ્યક દર્શનની દશા છે, એ અદભુત દશા છે. ત્યાં સુધી કે આ નિર્વિકલ્પ અવસ્થામાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર આદિનો પણ ભેદ નષ્ટ થઈ જાય છે. ત્યાં ત્રણ રૂપ થતા જ નથી, ત્રણ ભાવ નથી, એ એક ભાવ રૂપે જ છે. એ તો વર્ણન કરવામાં આવે છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એમ ત્રણ નથી થતા. એ ત્રણ નથી થતા, એ એક જ ભાવ હોય છે, એવો ભેદ અંદર એમાં પડતો જ નથી, પોતે પોતાના ભાવ રૂપે જ છે. આપણે સમજવા માટે એમાં ભેદ કરીએ છીએ કે અનુભવો છે એ સમ્યક દર્શન છે, આ જ્ઞાન છે વિશેષતાથી એ સમ્યક જ્ઞાન છે, અને સ્થિરતા કરીને અંદર રહ્યા એ નિશ્ચયથી સમ્યક ચારિત્ર છે. એ તો આપણે સમજવા માટે કરીએ છીએ, એવો ભેદ હોતો જ નથી. એ બહુ સરસ અહીંયા ચોખ્ખી વાત બહુ સ્પષ્ટ લખી છે કે ત્યાં સુધી કે આ નિર્વિકલ્પ અવસ્થામાં, વિકલ્પ રહિત અવસ્થામાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એવો ભેદ પણ નષ્ટ થઈ જાય છે. મોક્ષ માર્ગની પહેલા વાત કરી ને, આપ તો મોક્ષ સ્વરૂપ છો, પોતાની વાત લઈને અહીંયા પહોંચાડી દીધા 19મી ગાથામાં. આપણે 20મી ગાથા લઈએ.
ઈશો હંસ ચતિ પુરઃ પરિગતો દુષ્ટો સાયતા સત્ર ક્ષેત્ર નિગ્રહો નયવતો ધર્મ પર.
વીસમી ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે હે સ્વામીન, કોઈ પ્રયોજન વિના જ વૈરભાવ પામીને ઉન્નત ચૈતન્ય સ્વરૂપનો ઘાત કરનાર આ કર્મરૂપ દુષ્ટ શત્રુ દ્વારા આપણા બંને વચ્ચે ઉત્પન્ન કરવામાં આવેલો ભેદ સ્થિત છે. હું અને તે કર્મશત્રુ બંને આપની સામે હાજર છીએ. આમાંથી આપ દુષ્ટને ખેંચીને બહાર ફેંકી દો, કારણ કે સજ્જનનું રક્ષણ કરવું અને દુષ્ટને દંડ દેવો એ ન્યાયપ્રિય રાજાનું કર્તવ્ય હોય છે. પોતે કર્મ સહિત છે, કર્મરજથી મલિન છે, એવા કર્મને દૂર કરવા માટે એ પ્રભુનો આશ્રય લે છે, પ્રભુને શરણે જાય છે કે મારા કર્મ પ્રભુ આપ દૂર કરો. મુનિ જાણે છે કે કેવી રીતે કર્મ દૂર થાય છે, છતાં પણ આલોચના છે ને, એટલે કે પ્રભુ આપ જ મારા કર્મોને દૂર કરી શકશો, હું કર્મ સહિત છું, એટલે એક કર્મરૂપી દુષ્ટ શત્રુ એ પણ મારી સાથે જ છે, એને આપ મારામાંથી ખેંચીને બહાર ફેંકી દો. કેમ જાણે ફેંકી દેવાતો હોય, પણ એને એને વિશ્વાસ કેવો છે કે હું પ્રભુના શરણમાં જઉં છું એટલે જરૂર મારું કામ થશે. કેવો ભાવ કેવો મૂકી દીધો છે કે આપ મારામાંથી એ કર્મરૂપી શત્રુને બહાર કાઢીને ફેંકી દો.
બહુ સરસ વાત અહીંયા મૂકી છે. આલોચનાના ભાવ છે ને, એટલે વાત એમ જ આવે. ગમે તેટલા મહામુનિ હોય ને, પણ નાના બાળક જેવા થઈ જાય. આલોચના કરતા હોય ને ત્યારે બાળક જેવા થઈ જાય. કુંદકુંદાચાર્ય ભગવાન જેવા જો એ રીતે હોય તો પછી બીજાની શું વાત કરી. આ પણ મહામુનિ છે. પદ્મનંદી આચાર્ય પ્રખર વિદ્વાન મુનિ, એ પણ એમ થઈ જાય. આપણે આ વીસમી ગાથા વિશે બીજો કંઈ અહીંયા વિશેષ ભાવ આપ્યો છે એ પણ આપણે લઈએ. મારી પાસે છે અહીંયા કે હે ભગવાન, જેવો અનંત જ્ઞાન દર્શન સુખ વીર્ય આદિ ગુણ સ્વરૂપ આપનો આત્મા છે, તેવો જ તેજ ગુણો સહિત મારો આત્મા પણ છે. પરંતુ ભેદ એટલો જ છે કે આપને તે ગુણો નિર્મળ અંશો પ્રગટ થઈ ગયા છે, જ્યારે મને તે ગુણો પ્રગટ્યા નથી. આ ભેદ પાડનાર કોણ છે? કર્મ છે. આ ભેદ પાડનાર તે જ કર્મ છે. આપણે કર્મ સહિત છીએ, પ્રભુ કર્મરહિત છે. કર્મરૂપ મલિનતા ચાલી ગઈ, પૂર્ણ શુદ્ધ છે, આપણે કર્મ સહિત છીએ. એટલે પ્રભુ અને મારી અને પ્રભુ આપની વચ્ચે આ ભેદ આટલો કર્મનો જ છે. એટલે કર્મ આપણને બંનેને જુદા કરે છે. હું આપના રૂપે જ છું, આપ સ્વરૂપે જ છું, એવો અંદરમાં ભાવ થાય છે. તો હવે એ કર્મને કાઢી નાખો. એટલે કહે છે અહીંયા કે આ ભેદ પાડનાર તે જ કર્મ છે, કેમ કે તે કર્મની કૃપાથી મારા સ્વભાવ પર આવરણ પડ્યું છે. કૃપા છે કે અકૃપા છે? કર્મને કારણે મારા ઉપર આવરણ પડ્યું છે. હવે આ સમયે અમે બંને આપની સમક્ષ હાજર છીએ, તો તે દુષ્ટ કર્મને દૂર કરો, કેમ કે આપ ત્રણ લોકના સ્વામી છો અને નીતિજ્ઞાનો ધર્મ છે કે તે સજ્જનોની રક્ષા કરે તથા દુષ્ટોનો નાશ કરે. પ્રભુની જવાબદારી આ તો બતાવી દીધી, પણ એ તો એવો જ ભાવ હોય. ભક્તના ભાવ હંમેશા એમ જ હોય. અહીંયા આલોચનામાં તો એમ જ ભાવ આવે કે પ્રભુ હવે મારામાંથી આ બધા કર્મોને આપ જ દૂર કરી શકશો અને દૂર કરી દો તો હું પણ આપના જેવો થાઉં. બહુ સુંદર ભાવ મૂક્યો છે. એટલે એને સ્પષ્ટ છે કે પ્રભુમાં અને મારામાં જો કોઈ ફેર હોય તો એટલો જ ફેર છે કે હું કર્મ સહિત છું ને આપ કર્મરહિત છો. અને જો આપનું સ્વરૂપ કર્મરહિત છે તો મારું સ્વરૂપ પણ એવું કર્મરહિત થઈ શકે એમ જ છે. આ ભાવ છે અંદર, વિશ્વાસ છે કે મારું સ્વરૂપ કર્મરહિત થઈ શકે એમ છે, હું મુક્ત સ્વરૂપ જ છું, એવો ભાવ છે, એવો વિશ્વાસ છે. આગળ લઈએ આપણે 21મી.
નાનાકાર વિકાર કારિણમ ઇમે સાક્ષાત નભો મંડલે તિષ્ઠો તોપ્તિન પૂર્વતે જલમુચ શસ્ત્ર પરોપાર
અહીંયા 21મી ગાથાના અર્થમાં કહે છે કે આધિ માનસિક કષ્ટ એટલે આધિ, વ્યાધિ એટલે શારીરિક કષ્ટ, આધિ વ્યાધિ માનસિક કષ્ટ, મન છે એટલે માનસિક કષ્ટ તો થાય જ ને, મન ક્યાં સુખનું કારણ છે, મન ખરેખર દુઃખનું જ કારણ છે. મન ઉપર કાબુ કરવામાં આવે તો મન બરાબર છે, મનને જીતી લેવામાં આવે તો મન આપણને ઉપયોગી થાય, બાકી તો મન આપણને પાપમાં લઈ જાય, વધારે તો પાપમાં જ લઈ જાય. મન એ એવો ઘોડો છે, જંગલી ઘોડા જેવું છે, કોઈકને ઉડાડી દે પણ એની ઉપર જો એક વખત કાબુ કરી લેવામાં આવે તો એ જ ઘોડો તમને ઉપયોગી થાય, આ એવું મન છે. તો એ માનસિક કષ્ટ જે છે મનને કારણે થતા એને આધિ કહેવાય. વ્યાધિ એટલે શારીરિક કષ્ટ એટલે શરીરમાં રોગ વગેરે છે તેને વ્યાધિ કહેવાય. અને એક આમાં નથી આપ્યું, આપણે આ વાત નીકળી છે એટલે ઉપાધિ. ઉપાધિ એટલે આપણે જે બહારની વસ્તુઓ જે પોતે પોતાની માનીને બેઠા છીએ એ બધી ઉપાધિ, આ બધો પરિગ્રહ એ બધી ઉપાધિ, અંતરંગ ને બાહ્ય પરિગ્રહ એ બધી ઉપાધિ, એ બધી ઉપાધિ. અહીંયા તો બીજી વાત કરવી છે કે આધિ વ્યાધિ પછી જરા, જરા એટલે ગડપણ વૃદ્ધાવસ્થા અને મૃત્યુ ક્રમ છે. બહુ ભણતા હોય ને બહુ માથાકોડો કરતા હોય ત્યારે ઘણી વખત માનસિક કષ્ટ થતું હોય, પછી બિઝનેસના અંતે બધા, પછી થોડાક ઉંમર થાય એટલે પછી શારીરિક કષ્ટો શરૂ થાય, આ પગના ઘૂંટણ ચાલતા નથી ને હવે કમર રહી ગઈ ને હવે આ થાય ને તે થાય, બધું એ બધું ચાલુ થાય એટલે એ બધું ગડપણ આવે ને પછી તો સાવ મોડા ઉપર કરે લ્યો વાળ બધા જતા રહે ને દાંત પડી જાય ને બધું આખું એ વૃદ્ધાવસ્થા આવે અને છેવટે પછી મૃત્યુ આવે. એને માટે કહે છે કે આદિ શરીર સાથે સંબંધ રાખનાર છે, આત્મા સાથે એને કાંઈ સંબંધ નથી. એ જેવું બાળકને જોઈએ છીએ અને તમને જે આનંદ થાય છે એ બાળકના સ્વરૂપને જોઈને આપણે વાત થઈ હતી ને એટલા માટે જે થાય છે, અને ઘરડાને જોઈને આનંદ નથી થતો એ બાહ્ય સ્વરૂપ જુઓ છો માટે. જો ખરેખર એ નિર્દોષ ભાવ હોય તો એ ગમે તે પર્યાયમાં હોય એ વૃદ્ધને જોઈને પણ એ જ ભાવ આવવો જોઈએ. બાળકને આપણે નિર્દોષ કહીએ છીએ એમ કરીને જે કરીએ છીએ ને, ત્યાં આત્મા છે, એ બાળક નિર્દોષ છે આમ છે તેમ છે એમ નહીં, ત્યાં એ ભગવાન આત્મા છે. દરેક આત્મા પુખ્ત છે, કોઈ આત્મા બાળક નથી કે વૃદ્ધ નથી, અને દરેક આત્મા પુખ્ત છે, અનાદિનો પુખ્ત છે, અનંતકાળ સુધી પુખ્ત જ રહે છે. આત્માને કંઈ છે જ નહીં, એક જ અવસ્થા છે આત્માની, એ પુખ્તપણું જ છે, એ બાળ અવસ્થા નથી કે વૃદ્ધાવસ્થા આત્માને હોતી જ નથી, શરીરની અવસ્થાઓ છે. એટલે બધા આત્માને સંભાવે જોવા તો બરાબર છે, નહીતર રાગ છે. અહીંયા વાત કરે છે કે એ બધું શરીર સાથે છે, ભગવાન આત્માને એની સાથે કાંઈ સંબંધ નથી. હું ભગવાન આત્મા તે શરીરથી ભિન્ન છું, માટે તે શરીર સંબંધી જડ આદિ વ્યાધિ આદિ મારું શું કરી શકે. એટલે હું આત્મા છું, મારે શરીર સાથે સંબંધ નથી, તો શરીરમાં થતી જે કંઈ ક્રિયાઓ જે કંઈ પર્યાયો એ બધું મારું કંઈ કરતું નથી, અર્થાત એ આત્માનું કાંઈ પણ નુકસાન કરી શકતા નથી. યોગ્ય પણ છે, પ્રત્યક્ષ અનેક આકારો અને વિકારો કરનારા આ વાદળા આકાશમંડળમાં રહેવા છતાં પણ આકાશના સ્વરૂપમાં કાંઈ પણ અંતર કરતા નથી. વાદળા આકાશનું શું બગાડે, આવે ને જાય ચાલ્યા જાય, એવી રીતે આ શરીરમાં બધી પર્યાયો થયા કરે શરીર મળ્યા કરે તેથી આત્માને શું, આત્મામાં કાંઈ ઘૂસતું નથી. આત્મામાં જો ઘૂસતું હોત તો ઘણું ઘૂસી જાય. આપણે ગઈ પહેલા ગુણોનો વિચાર કર્યો ને, એમાં કેટલા પ્રકારે લીધા, 84 લાખ પ્રકારે આપણે યોનિ લીધી ને દરેક એક યોનિની અંદર કેટલા ભાવ થાય ને એટલા બધા ભાવ જેવા થાય એ ભાવમાંનો કોઈ ભાવ આત્મામાં ઘૂસ્યો નથી. ઉત્તર ગુણની વાત લીધી આપણે, ઉત્તર ગુણમાં એમ લીધું ને આપણે કે ઉત્તર ગુણ શું છે, તો કે જેટલા જેટલા વિકારી ભાવ થાય જેટલા પ્રકારે એ ભાવ રૂપે ભલે એ વખતે આત્મા આપણને પરિણમતો દેખાય, છતાં એ ભાવ આત્મામાં જાય નહીં, આત્માના મૂળ દ્રવ્યમાં જાય નહીં, એમાં રહી જાય નહીં, સંસ્કાર રૂપે ન રહી જાય, અંદર કાયમ માટે ન રહી જાય. આપણે સંસ્કાર કહીએ પણ એ બાહ્ય વાત છે, સંસ્કાર રૂપે એટલે અંદરમાં રહી જાય એમ ન થાય. એટલે 84 લાખ યોની કહીએ તો એક યોની જે છે મનુષ્યયોની, તો મનુષ્યયોનીમાં આવ્યા પછી મનુષ્યને કેટલા પ્રકારના ભાવ થાય, અસંખ્ય પ્રકારના ભાવ થાય. સાપની યોનીમાં ગયો છે તો સાપને કેટલા જાતના ભાવ થાય, ભાવ તો આત્માના છે ને, એને મનુષ્ય એને કઈ મન હોય તો ભાવ થાય એવું નથી, મન ન હોય એને પણ ભાવ હોય. વનસ્પતિમાં ગયો તો વનસ્પતિને કેટલા પ્રકારના ભાવ થાય, એટલે કેટલા પ્રકારના ભાવ થાય, એટલા બધા પ્રકારના ભાવ થવા છતાં એ ભાવ આત્મામાં ઘૂસી ન જાય એવા આત્મામાં દરેકે દરેક ભાવ ને દૂર કરનારા ગુણ છે, એટલે અનંત ગુણ એ રીતે છે. અનંતતા તો ઘણી રીતે છે, પણ આ એક પ્રકાર બતાવ્યો. ઉત્તર ગુણ રૂપે જોઈએ તો આત્મામાં એવા અનંત ગુણ છે, એટલે આત્માનું કંઈ બગાડી શકતા નથી. શરીરમાં જે કંઈ થાય એ ફેરફારો આત્મામાં કંઈ કરી શકતા નથી. ઉદાહરણ આપ્યું કે વાદળા આકાશમાં શું કરે, આટલું મોટું આકાશ એમાં વાદળા અહીંથી આમ તેમ અથડાયા કરે તો શું થાય, આકાશને શું થાય. બહુ સરસ ઉદાહરણ કેટલું સુંદર આપ્યું છે, કાંઈ કરતા નથી. આગળ લઈએ 22માં. બાવીસમી ગાથાના અર્થમાં કહે છે કે જેમ પાણી સુકાઈ જતા સ્થળ ઉપર રહેલું માછલું મનમાં અતિશય કષ્ટ પામે છે, તેવી જ રીતે સંસાર રૂપ ગરમીથી જલતા શરીરને ધારણ કરતો થકો અહીં રહીને હું પણ અતિશય કષ્ટ પામી રહ્યો છું. હે દેવ, જ્યાં સુધી હું દયારૂપ અમૃતના સંબંધથી અતિશય શીતળતાને પ્રાપ્ત થયેલ આપના ચરણ કમળોમાં મારું હૃદય સમર્પિત કરું છું, ત્યાં સુધી અતિશય સુખનો અનુભવ કરું છું. હજી પૂર્ણ દશા પ્રાપ્ત નથી થઈ અને માત્ર પોતે પોતાના સ્વરૂપમાં ખરેખર જાય છે, દર્શાવવું એ છે, પણ એ દર્શાવે છે એવી રીતે કે હું આપના ચરણ કમળમાં આવું છું, એટલે આપનું સ્મરણ કરું છું અને આપની જે દશા છે, આપની જે પર્યાય છે, એ પર્યાયનો વિચાર કરું છું, શુદ્ધ પર્યાયનો વિચાર કરું છું, તો હું એ જ પ્રકારે એવું જ પ્રતિબિંબિત મારા સ્વરૂપમાં થાય છે કે મારી પણ એવી શુદ્ધ પર્યાય છે, એટલે મને એ શીતળતાનો અનુભવ થાય છે. આપના સાનિધ્યમાં આવું છું, આપની નિદ્રામાં આવું છું, તો મને એ આનંદનો અનુભવ થાય છે, સુખનો અનુભવ થાય છે. હું તો પર્યાયમાં, સંસારી પર્યાયમાં જ છું, એટલા માટે દાખલો એ માછલાનો આપ્યો કે માછલાને કેવું દુઃખ થાય છે જે પાણી સુકાઈ જતા, એટલે એ તાપથી પછી માછલું એ દુઃખ અનુભવે છે. એવી રીતે અમે સંસારમાં હું રહ્યો છું તો સંસાર જે છે એનો તાપ, સંસારના દુઃખો, એમાં હું પણ જલી રહ્યો છું સંસારના તાપથી, અને મને જો એમાં કંઈ શીતળતા પ્રાપ્ત થતી હોય તો આપના સાનિધ્યમાં આવવાથી પ્રાપ્ત થાય છે. સમોસરણમાં જઈએ એટલે શાંતિ થાય, ખરેખર શાંતિનો અનુભવ થાય, બેસી રહેવાનું જ મન થાય, ત્યાંથી નીકળવાનું મન ન થાય. સમોસરણમાં શાંતિ થાય, કોઈ પણ જીવને શાંતિ થાય. પ્રભુનો જન્મ થાય છે, પ્રભુનો જન્મ થાય, તીર્થંકર ભગવાનનો જીવ છે અને અહીંયા જન્મ થાય છે ને, તો નરકના જીવોને સાતાનો અનુભવ થાય. પ્રભુ તો અહીંયા મહાવીદે ક્ષેત્રમાં, ભરત ક્ષેત્રમાં, ઐરાવત ક્ષેત્રમાં અહીંયા જન્મ લે અને ત્યાં નીચે નરકમાં જે જીવો રહ્યા છે એને ક્ષણિક સાતાનો અનુભવ થાય. કેટલે બધે સુધી પહોંચે છે, એટલે પ્રભુના સમોસરણમાં જે બેઠા હોય એને કેવો અનુભવ થાય, કેટલી સાતાનો અનુભવ થાય, કેટલી શાંતિનો અનુભવ થાય. અને એવી શાંતિ સાતા વર્તતી હોય અને ત્યારે જો આપણે પુરુષાર્થ ન કરી શક્યા તો ક્યારે કરીએ. એ શાંતિને સાતાની અંદર, એટલે તો જીવો જાય છે, દેવો જાય છે, ઇન્દ્રો જાય છે ને, શુક્રા જાય છે, એ સાતા અને શાંતિની અંદર આખો પુરુષાર્થ ઉપડે છે. એક ભવ કરીને જે મોક્ષે જનાર જે દેવ છે ને, એ જાય છે, એમને ખબર છે પોતાને કે આવતા ભવમાં આપણે મોક્ષ થવાનો છે, પણ તોય જાય છે.
મહિમા છે. સમયસરણમાં જાય છે તો કુરા જાય છે, બધા જીવો જાય છે, તિર્યંચો જાય છે, બેઠા છે, બધાને શાંતિનો અનુભવ થાય છે. વેરભાવ તો ભૂલી જાય છે, પણ શાંતિનો પોતાને અનુભવ થાય છે એ વિશેષ છે. માત્ર વેરભાવ ભૂલી જાય એટલી વાત નથી, ખૂબ શાંતિ સાતાનો અનુભવ થાય છે. અને એ વખતે જયારે જ્ઞાન કરે તો ત્યારે પછી એમ નથી થતું કે આ મને ભૂલાઈ જાય છે, આ તે વાત જ રહેતી નથી. બધું જ્ઞાન, જે વિચાર કરો, જે વિકલ્પ કરો, જે સંશય થાય, બધું તમને એકદમ સ્પષ્ટ અંદરમાં સમજાઈ જાય, કઈ ધૂંધળા પણ કઈ રહેતું નથી. એટલે તો કુનકુંદા ત્યારે ભગવાન ગયા, બરાબર ને? કુનકુંદા ત્યારે ભગવાન ગયા અને લઈ આવે એમ આપણે કહીએ છીએ, પણ શા માટે ગયા, એમને કેટલો બધો એ માટે થઈને વિચાર થયો હશે કે ના મારે જવું જ છે એવું થયું હશે ને, અને પછી પુરુષાર્થપૂર્વક ગયા. એમને રિદ્ધિ હતી, પણ જવું છે એવો ભાવ કેટલી દ્રઢતાથી થયો હશે ત્યારે એ ગયા ને. એમને એમ થોડા જાય, જેમ કે ઇન્ડિયામાં રહેતા હોય અને પછી એમ કે અમેરિકા જવું જ છે મારે ગમે તે કરીને, ખૂબ મહેનત કરે બિચારો, વિઝા આ તે બધી અને પછી આવે, એને જેનું મહાત્મા એટલું સમજાયું હોય ત્યારે ને. એટલે એવો કુનકુંદાચાર્ય ભગવાનને સમોસરણનું કેવું મહાત્મા આવ્યું હશે, આવા જ્ઞાની મહાત્મા પુરુષને કેવું સમોસરણનું મહાત્મા આવ્યું હશે કે ના મારે પ્રભુના સમોસરણમાં જવું જ છે ગમે તે થાઓ. અને પછી એ પુરુષાર્થ ઉપડ્યો અને ગયા. આપણે પણ અત્યારે એવો નિર્ધાર કરી કે ના મારે સમોસરણમાં જવું જ છે, ભલે ને નિદાન છે તો શું થઈ ગયું, એ સારું નિદાન છે. બીજા ગમે તેવા નિદાન તો રોજ કરીએ છીએ, દિવસમાં નથી કરતા, દિવસમાં 18 પ્રકારના નિદાનો કરતા જોઈએ છીએ જાણે અજાણે. આવો આ નિદાન થતું તો ભલે થતું, હું કહું છું નિદાન છે તો પણ વાંધો નથી, પણ મારે પ્રભુની વાણી પ્રત્યેક સાંભળવી છે ને મને એની પ્રાપ્તિ થાઓ એવો ભાવ થાય છે તો થશે, પુણ્ય હશે તો એ ભાવ પણ પૂરો થશે, બરાબર છે. આગળ લઈએ 23મું. અહીંયા 23મી ગાથાના અર્થમાં કહે છે કે હે શુદ્ધ આત્મન, ઇન્દ્રિય સમૂહ સાથે આ મન બાહ્ય પદાર્થો સાથે સંબંધ રાખે છે, માટે જ તેનાથી કર્મ વધે છે. હું તે કર્મથી સદા અને સર્વ પ્રકારે ભિન્ન છું, અથવા આપના ચૈતન્યથી તે કર્મ સર્વથા ભિન્ન છે. અહીં પણ તે જ પૂર્વોક્ત ચેતના ચેતનત્વ કારણ છે. હે દેવ, મારી સ્થિતિ નિશ્ચયથી અહીં આપના વિષયમાં જ છે. પ્રભુના સાનિધ્યમાં જઈને આવ્યા છે ને, એટલે હવે એને નક્કી થાય છે, એટલે હવે આત્માને સંબોધન કરતી. હે શુદ્ધ આત્મન, પ્રભુ તો શુદ્ધ આત્મન છે પણ સાથે સાથે અહીંયા બંનેને સંબોધન થઈ જાય છે, પોતાની જાતને પણ થાય છે. અહીંયા હે શુદ્ધ આત્મન કહેતા પ્રભુને તો કહ્યું, પ્રભુ તો શુદ્ધ આત્મા આત્મન છે, પણ હે શુદ્ધ આત્મન કહેતા એ પોતાને પણ સંબોધન થઈ જાય છે અહીંયા આ ગાથામાં. કેમ કે આગળની ગાથામાં પ્રભુના સમોસરણમાંથી શાંતિ લઈને આવ્યો છે ને, એટલે ત્યાં ગયા પછીથી આ ગાથા એના અનુસંધાનમાં આવી જ આવે. હે શુદ્ધ આત્મન, ઇન્દ્રિય સમૂહ સાથે ઇન્દ્રિયો, આ પાંચે ઇન્દ્રિયો અને મન, એને લીધે થઈને હું બારમાં ને બારમાં જ ભટકી રહ્યો છું, ને એને કારણે મારા કર્મો વધી રહ્યા છે, અને એ કર્મોથી હવે પોતાને મુક્ત થવું છે. એટલે કહે છે કે હું તે કર્મથી સદા અને સર્વ પ્રકારે ભિન્ન છું. હવે ભિન્નતા પોતે જુદી પાડી, હું તેનાથી ભિન્ન છું, અથવા આપના ચૈતન્યથી તે કર્મ સર્વથા ભિન્ન છે. આપનામાં પોતાના પણ આવી ગયું, કેમ કે પ્રભુએ તો કર્મ ક્યાં રહ્યા જ છે, એટલે પોતાને સંબોધન થાય છે. આ પોતાના આપના કહેતા અહીં પોતાના, આપણે હિન્દીમાંથી જ્યારે ભાષાંતર કર્યા ને ત્યારે ઘણી વખત અમે ત્યાં આપના કહેવામાં અર્થ એ હોય છે, એટલે એ અપેક્ષાથી કદાચ આપના શબ્દ મૂક્યો, પણ એમાં અહીંયા ભાવ એ છે કે પોતે જ પોતાને જયારે સંબોધન કરે છે કે મારાથી બધા કર્મ ભિન્ન છે. અહીં પણ તે જ પૂર્વોક્ત ચેતના ચેતનત્વ કારણ છે.
ચેતન છે ને પેલું જળ છે એટલે એ મારાથી ભિન્ન છે, કર્મ જળ છે ને હું ચેતન છું એટલે એ મારાથી ભિન્ન છે, હે દેવ મારી સ્થિતિ નિશ્ચયથી અહીં આપના વિષયમાં જ છે, એટલે આપના એટલે શુદ્ધ શુદ્ધ આત્માના વિષયમાં જ મારી વૃત્તિ છે, હું શુદ્ધ આત્માનો જ વિચાર કરું છું, એવા શુદ્ધ આત્માની પ્રાપ્તિને અર્થે જ મારા વિકલ્પો છે, એટલે મારી સ્થિતિ નિશ્ચયથી અહીં આપના વિષયમાં જ છે, હવે એ વિષયને પોતે પ્રાપ્ત કરી લેશે. આપણે એક ગાથાજી કરીએ, 24મી બે કરીએ. ચોવીસમી ગાથામાં કહે છે, હે આત્મન, તારે લોકથી આશ્રયથી દ્રવ્યથી શરીરથી વચનોથી ઇન્દ્રિયોથી પ્રાણોથી અને તે વિકલ્પોથી પણ શું પ્રયોજન છે? પ્રાણોથી પણ આવ્યો, દસ પ્રાણથી જે આત્મા છે, પરના આશ્રયો લઈને બેઠો છે ને, પોતાના સ્વરૂપના આશ્રય નથી જતો એટલે બધા એ આશ્રય અત્યારે તો એમ જ લઈને બેઠો છે ને, કે અહીંયા હોય તો આ મારું ઘર છે ને આ અહીંયા મારે મને આનો આશ્રય છે, અથવા તો પરના એમ આશ્રય લઈને બેઠો છે ને. ચત્તારી મંગલમમાં જે આપણે કહીએ છીએ કે એ આપનું શરણ છે, એ પણ ખરેખર જોઈએ તો પરના આશ્રય છે ને, પરનું શરણ છે ને, એટલે કોઈ પણ પ્રકારના આશ્રય બાહ્ય બધા આશ્રયો એ બધાથી પોતે બિન, માત્ર એને આશ્રય હોય તો પોતાના સ્વરૂપનો જ આશ્રય હોય, પરનો આશ્રય હોય નહીં, પર આશ્રય આપી શકે નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્યને આશ્રય ન આપી શકે, બરાબર છે? એટલે હે આત્મન, તારે આ બધાથી શું પ્રયોજન છે? વિકલ્પોથી પણ અને પ્રાણોથી પણ, પ્રાણથી એટલે આપણે તો વાદે કરતા હતા કે પ્રાણથી ખરેખર આત્મા જીવે છે, પ્રાણથી આત્મા નથી, એની વાત છે. દસ પ્રાણ આપણે કહીએ છીએ ને, પાંચ ઇન્દ્રિય બાહ્ય, શ્વાસ, આયુષ્ય અને ત્રણ પેલું મન વચન ને કાયા, એમ દસ કહીએ છીએ, એટલે આપણને દસ છે, ઓછામાં ઓછા ચાર હોય, એ બધી પર્યાપ્તિ છે, એ દસ જે પ્રાણ કહેવાય એ પર્યાપ્તિ છે, એટલે એક ઇન્દ્રિયમાં ઓછી પર્યાપ્તિ હોય, બધી પર્યાપ્તિ ન હોય એને ક્યાં છે, મન ન હોય, વાણી ન હોય, બરાબર છે ને, કાયા હોય એને કાયા પર્યાપ્તિ હોય, એને શ્વાસ હોય, એને આયુષ્ય હોય, એટલે એ બધા પ્રાણોથી ખરેખર આત્મા જીવે છે? એ બધા પ્રાણોથી તો શરીર છે, એટલે એનાથી શું પ્રયોજન છે? પ્રાણ પ્રાણ કહી આપણે ભણાવવામાં એવું જ આવ્યું, પ્રાણ પ્રાણ ચાલ્યો જાય, શું ચાલ્યું જાય? આત્મા ત્યાં ત્યાં રહ્યો છે, એવો ને એવો રહ્યો છે, આત્માને ઘણા પ્રાણ સમજે છે, આત્મા ક્યાં પ્રાણ છે? આત્મા આત્મા છે, આ બધા પ્રાણ જુદા છે, એનાથી વિકલ્પો પણ નહીં ને, મને નહીં ને, મનના વિકલ્પ પણ નહીં, એટલે ફિઝિયોલોજી ને એનાટોમી બંને કાઢી નાખી, દ્રવ્ય મન નહીં અને ભાવ મને નહીં, વિકલ્પો નહીં, બસ પોતે પોતાના સ્વરૂપે છે, અર્થાંત એમનાથી તારે કાંઈ પણ પ્રયોજન નથી. કારણ એ છે કે આ બધી પૂતગળની પર્યાયો છે. જો વાણી પણ પૂતગળ છે, એમ નહીં કે વાણી પૂતગળ, વાણી પૂતગળ છે, ઓમકાર ધ્વનિ પણ પૂતગળ છે, અને છતાંય એ પૂતગળ, આ દ્રવ્ય શ્રુત શાસ્ત્ર બધું પૂતગળ છે, છતાંય એ નિમિત્ત થાય છે, શેમાં? અંદર ભાવશ્રુત પ્રગટ કરવામાં, ભાવસૂત કરવામાં એ મોટામાં મોટું નિમિત્ત છે, સ્ટ્રોંગ નિમિત્ત છે, દેવ ગુરુ અને શાસ્ત્ર, છતાં એ નિમિત્ત છે, પૂતગળ છે એટલે એમ નહીં, પાછું પૂતગળ તો એ અપેક્ષા છે કે જીવ નથી, એમ પૂતગળની શક્તિ અપેક્ષા એ પૂતગળમાં ઘણી શક્તિ છે, પૂતગળમાં ઘણી શક્તિ છે, એમાં અનંત ગુણ છે અને અનંત શક્તિ, એનામાં પણ એટલી જ શક્તિ પડી છે પૂતગળ. પૂતગળ ભલે ને રહ્યું, પણ પૂતગળ છે તો આપણને ક્યાં નડે?
એના તરફ લક્ષ છે એટલે પૂતગળ આડું આવે છે. પૂતગળ આડું નથી આવતું, પૂતગળ તરફનું લક્ષ છે એ લક્ષ. પ્રભુ 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 શાંતિ. હું તમને એક વાત કહું, પૂતગળ ન હોય ને તો જો તમારું લક્ષ ક્યાંક બીજે જવાનું હોય તો બીજે જાય. તમને જ્યાં સુધી સ્વરૂપમાં આનંદ નથી ને, સ્વરૂપમાં દ્રષ્ટિ નથી જતી ને, તો પૂતગળ ન હોત તો તમે બીજું કંઈક શોધી કાઢો. લક્ષ જેને બહાર લઈ જવું છે એને તો ઘણા જ મળી જાય, પૂતગળ તો છે જ, બરાબર છે. આ તો ન હોવાનો પ્રશ્ન જ નથી ઉપસ્થિત થતો, પણ ઘણા લોકો કહે છે ને કે આ બધું છે ને એટલે અમારું ધ્યાન ત્યાં ખેંચાય છે. અરે એ ન હોત તો ધ્યાન ખેંચાય. મૂળ તો શું છે કે એ ન હોત તો બીજામાં જાત, જવાનો છે તો બીજે, બરાબર છે ને. અંદરમાં નથી જતો એટલે બહાના છે. એવું આ જીવને એવું જ છે કે પૂતગળ તરફ લક્ષ કેમ જાય છે, એમાં રસ પડે છે, રૂચિ પડે છે. એટલે આત્મામાં રૂચિ પડે એટલે ક્યાંય લક્ષ નહીં જાય. બહુ સરસ વાત છે અહીંયા. આમાંનું એકય મારું નથી એટલે કહે છે આગળ કે કારણ એ છે કે આ બધી પૂતગળની પર્યાયો છે જે તારાથી ભિન્ન છે. ખેદ છે કે તું પ્રમાદી થઈને એમના દ્વારા વ્યર્થ જ શા માટે બંધનને પ્રાપ્ત થાય છે. જો બંધનને પ્રાપ્ત તું જાતે થાય છે, જો સ્પષ્ટ કહ્યું વાત, અહીંયા તત્વજ્ઞાનની વાત બધી મૂકી દીધી છે. અને એમાં થવાનું કારણ શું છે? પ્રમાદી, એ પ્રમાદ છે. પ્રમાદ એ થયો કે તમે જાગૃત ન રહ્યા. કર્મ બંધાવવા વિશે તમે જાણો છો કે આશ્રવ થાય છે, પરનું લક્ષ કરતા આશ્રવ થાય છે, તો તમારે જાગૃત રહેવું જોઈએ કે પરનું લક્ષ ન થાય. સંયોગો ગમે તે આવે પણ એની સાથે ન જોડાવું એવી જાગૃતિ રાખવી જોઈએ. એ ન રહે એ પ્રમાદ છે, એ પ્રમાદ જીવનો છે. કર્મ બંધાય એમાં જીવ પોતે જવાબદાર છે. એક લઈને 25 કરીએ એટલે આવતીકાલે 8 રહેશે. આપણે 8 આજની 8મી કરી દઈએ, એક કરીએ કાલનો દિવસ, શુક્રવાર કાલે, શનિવાર ચારિત્ર પાવડ, સવારમાં ચારિત્ર પાવડ રજા છે ને, આપણે ચારિત્ર પાવડ એટલે કાલે આપણે આ પૂરું કરવાના છીએ. આજે 25મી એક ગાથા લઈએ વધારે, એટલે કાલે પછી 33 છે એટલે 8 કરવાની.
ધર્મ ધર્મ નમાં શિખાલઈ કે નૈવાહિતં કુર્વતે ચત્વારોપિ સહાયતા મુખપતા સ્થિતશ્ચિત નૈકત્યાદિષુ એકઃ પૂત એવ સંગીતિ કતો નો કર્મ કર્મા કૃતિ વૈરી બંધ કૃતેશ સંપ્રતિ મયા વેદાસિના ખંડિત.
25મી ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે ધર્મ અધર્મ એટલે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, આ ચારે દ્રવ્ય મારું કાંઈ પણ અહિત કરતા નથી. કેમ કે એમનું પરિણમન જે છે એ શુદ્ધ પરિણમન છે, એક સરખું પરિણમન છે, વિભાવરૂપ પરિણમન નથી, એટલે એમાં આપણને કંઈ આકર્ષણ થતું નથી. તે ચારે તો ગતિ આદિ એટલે સ્થિતિ અવકાશ અને વર્તના માં સહાયક થઈને રહ્યા છે એ આપણે જાણીએ છીએ. ધર્માસ્તિકાયને લીધે થઈ અને ગતિ કરતા પદાર્થ એટલે પૂતગળ અથવા જીવને એમાં એ નિમિત્ત કારણ થાય એટલે સહાયતા થઈ, અને સ્થિરતા જેને કરવી છે, ગતિ કરે છે એને સ્થિરતા કરવી છે તો એને અધર્માસ્તિકાય નિમિત્ત થાય એટલે જીવ અને પૂતગળને. નથી કરવી તો કંઈ કરાવતું નથી. અને વર્તના એ કાળ સમય એની પર્યાય છે તે સમય, એનો વર્તના ગુણ છે. એમાં એની જીવની જે પર્યાય થાય છે તો એમાં આપણે કાળની અપેક્ષાથી એ સમય એની પર્યાય છે એનાથી આપણે એને લઈએ છીએ કે આ પરિણમન થયું એટલે એમાં સહાયક થઈને રહ્યા છે. પરંતુ કર્મ અને નો કર્મના સ્વરૂપે પરિણમેલ આ એક પૂતગળ રૂપ શત્રુ જ મારું સાનિધ્ય પામીને બંધનું કારણ થાય છે. કર્મ અને નો કર્મના સ્વરૂપે રહેલ, નો કર્મ આપણે શરીર વગેરે મન વાણી એ બધું નો કર્મ છે, અને બીજા 148 પ્રકૃતિ કર્મની એ પૂતગળ, એ પૂતગળ પૂતગળ રૂપ જે એ શત્રુ મારું સાનિધ્ય પામીને બંધનું કારણ થાય છે. મારું સાનિધ્ય પામી અને એ મારે માટે એ બંધનું કારણ થાય છે. જો જીવ ન હોત તો એ પેલા બંધાત નહીં, કહેવાનો આ બીજી રીતે વાત છે.
મારું સાનિધ્ય એટલે મારા ભાવ છે એના નિમિત્તે પેલા કર્મણે રજકણો બંધાય છે. પાછા બંધાય છે ક્યાં? મારા ભાવના નિમિત્તે બંધાય તો મારી સમીપમાં બંધાય, તમારા ભાવના કારણે બંધાય તો તમારી સમીપમાં બંધાય. બધાના ભાવ જુદા જુદા છે તો દરેકના ભાવનું નિમિત્ત પામી અને એ કર્મ એની સમીપમાં બંધાય, જે ભાવ કરે એની સમીપમાં બંધાય. કારણે રજકણોનો કોઈ પાર નથી, જોઈએ એટલા મળે છે. ખાંસી સાંસીને ભર્યા છે, વાપરો તમે જેટલા બાંધવા એટલા બાંધો, તમારી નજીકમાં બંધાય છે. નાનું શરીર હોય એટલે ઓછા હોય એમ નથી, મોટું શરીર એટલે એની સાથે કાંઈ સંબંધ નથી. પૂતગળ જે છે એટલે આપણી જે કલ્પના જે છે ને પૂતગળની આખી એવી જુદી જાતની છે કે જાણે પેલી માટી હીરા કણ રજકણ હોય ને એમ એમ માની લઈએ છીએ ને, એટલે આપણે એમ થાય વોલ્યુમ ના, એમ નથી. ઘણા પૂતગળો જે છે એ નાના વોલ્યુમમાં હોય, ઘણા પૂતગળ પરમાણુ એટલે કર્મ કેટલા હોય, નિગોદનો જીવ છે એને કેટલા હોય, એની સાથે કર્મ હોય ને, એને કેટલા બધા કર્મ છે, અને એને એનું એનું આમ જોવા જઈએ તો વોલ્યુમની રીતે જોઈએ તો એને તો પૂરું શરીરે નથી મળ્યું, એક શરીરે મળતું નથી એને. એક નાનકડી બટેટાની કણી હોય એની અંદર અસંખ્ય એ જીવો હોય. નિગોદના જીવ ક્યાં હોય? આ બધા કંદમૂળમાં હોય, બધી જગ્યાએ હોય પણ આ કંદમૂળમાં હોય એમ. નિગોદના જીવ તો સિદ્ધશિલા ઉપર પણ છે, બધે નિગોદના જીવો ક્યાં નથી, બધે જ છે. પણ એનું એની આપણે એ રીતે વિચાર કરીએ કે નાનું શરીર હોય એટલે કર્મના રજકણો કારમણે પૂતગળો ઓછા હોય એમ નહીં, ઉલટા વધારે હોય. કીડીમાં ને આપણે બેક્ટેરિયામાં ને મકોડામાં કેવી દશા છે, એટલે ખૂબ કર્મ છે એમને તો ઉલટા. ઘણા કર્મ છે ને આપણા કરતા વિશેષતાથી છે. એ કઈ મારું નથી એમાં. અહીંયા કહે છે કે એ બધા જે છે એ મારું સાનિધ્ય પામીને બંધનું કારણ થાય છે, એટલે જીવના ભાવનું નિમિત્તે એ બંધાય છે. તેથી મેં તેને આ વખતે વિવેકરૂપ તરવારથી ખંડિત કરી દીધું છે. મેં હવે એવો વિવેક રાખ્યો છે કે હવે એ નહીં બંધાય. એટલે જાગૃતિ પોતાને હવે એવી જાગૃતિ વર્તે છે કે હવે નવા કર્મ આશ્રવ નહીં થાય, બંધ નહીં પડે. પોતે પોતાના સ્વરૂપ તરફ લક્ષ કર્યું છે એટલે હવે નવા કર્મ નહીં બંધાય. કેવો માર્ગ, કેવી સરસ રીતે બતાવે. આલોચનાની અંદર આખો મોક્ષ માર્ગ બતાવે, પાછો ભાવ બતાવે. આલોચના આખી કોમ્પ્લેક્સ વસ્તુ છે, એકલી તત્વની વાતને પણ અંદર લઈ લે છે. આખું દ્રવ્યશ્રુત આવે એટલે કેવી આલોચના લખી છે એના પ્રશ્ન. આ તો મહાપુરુષની આલોચના છે, પદ્મનંદીની આલોચના તો પછી એવી જ હોય ને. આલોચના તો વર્તમાનના લોકો લખે છે એવું નથી, પણ એમાં પછી બધી સામાન્ય માંગણીઓ કરતા હોય છે ને એવું બધું હોય છે એમાં. હવે ઘણી વખત તો એમાં જે છે ને ઉપમા એવી નકામી ઉપમાઓ આપતા હોય છે, એટલે આ તો મહાપુરુષે લખેલી આલોચનામાં તો શું ન હોય, બધું આવી જાય છે. બહુ ભાવવાય છે નહીં, પદ્મનંદીની આલોચના બહુ ભાવવાય છે, ખૂબ આનંદ થાય છે. આપણે વાંચીએ છીએ તો આપણને આનંદ થાય છે કે આ કરવાનું છે. તો આજે આપણે અહીંયા 25 ગાથા સુધી રાખીએ, બરાબર છે? સુખદામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વરતે જયતે પ્રણમો પદ તે વરતે જયતે.